એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક એવા કવિ વિશે વાત કરવાના છીએ જેમનું નામ પડતા જ જાણે એક આખો યુગ આપણી સામે આવી જાય. કવિ નર્મદ. 19મી સદીના ગુજરાત પર જેમનો બહુ મોટો પ્રભાવ રહ્યો અને હા, જે થોડા વિવાદાસ્પદ પણ રહ્યા. આપણી આખી ચર્ચાનો આધાર રહેશે સુરેશ જોશીનો એક લેખ, ક્ષિતિજ સામયિકના ઓગસ્ટ 1964ના અંકમાં પ્રગટ થયેલો આ લેખ છે, નર્મદ, કવિતા, વ્યક્તિત્વ અને યુગચિંતન.
હા, અને આ લેખ એટલા માટે મહત્વનો છે કારણ કે એ માત્ર નર્મદની કવિતાની વાત નથી કરતો, એમના વ્યક્તિત્વ અને એમના સમયના વિચારો પર એમનો જે પ્રભાવ હતો એને પણ તપાસે છે. બહુ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે.
બરાબર. એટલે જ્યારે આપણે નર્મદને યાદ કરીએ ત્યારે શું આવે મનમાં? પેલું જય જય ગરવી ગુજરાત,
હા, અથવા પેલું સૌ ચલો જીતવા જંગ,
બરાબર, કે પછી સમાજ સુધારક તરીકેની એમની છબી, જેમ કે વિધવા વિવાહ માટે લડ્યાએ.
ચોક્કસ. પણ સુરેશ જોશીનો આ લેખ આપણને આ બધી જાણીતી છબીઓની થોડી આરપાર જોવાનું કહે છે, થોડું વધારે ઊંડું ઉતરવાનું.
તો ચાલો શરૂ કરીએ. લેખની શરૂઆત જ એક સરસ પ્રશ્નથી થાય છે. આજે આટલા વર્ષો પછી નર્મદ કઈ રીતે જીવંત છે, એમની કઈ ઓળખ સૌથી વધુ ટકી રહી છે?
અને જવાબમાં પહેલું નામ તો પેલું જ આવે, સ્વદેશ અને અભિમાન જોડીને સ્વદેશાભિમાન શબ્દ બનાવનાર, એ ઓળખ તો બહુ મજબૂત છે.
હા, અને પેલી પંક્તિઓ, સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે, એ તો આજે પણ કોઈક સંકટ સમયે જાણે અંદરથી ગુંજી ઉઠે.
બિલકુલ. પણ સુરેશ જોશી અહીં એક બહુ સરસ વાત તરફ ધ્યાન દોરે છે. એ કહે છે કે નર્મદનો આવેશ માત્ર આંધળો જોશ નહોતો. એ જ કવિતામાં આગળ જતા એ ઉમેરે છે, રણ તો ધીરાનું નહીં ઉતાવળા કાયરનું.
ઓ, એટલે જોશની સાથે હોશની વાત પણ છે.
હા, બરાબર. એમની દૃષ્ટિમાં આ સૂક્ષ્મતા હતી. અને એટલું જ નહીં, એમણે ગુજરાતની વ્યાખ્યા કેટલી મોટી કરી. એ જમાનામાં એમણે કહ્યું કે ગુજરાત એટલે ખાલી ભૂગોળ નહીં, પણ જે કોઈ ગુજરાતને ચાહે તે બધાની ગુજરાત.
અરે વાહ, આ વિચાર તો આજે પણ કેટલો પ્રસ્તુત લાગે છે.
ખરેખર. અને ગુજરાતના ભવિષ્ય માટે એમણે જે આશા રાખી હતી, જેમ કે ગુજરાતીઓ વ્યાપાર ઉદ્યોગમાં આગળ વધશે, એ પણ જુઓ ઘણી બધી રીતે સાચી પડી છે.
અને પેલું સામાજિક સુધારણાવાળું પાસું, વિધવા વિવાહ, બાળ લગ્ન, વેમ, જ્ઞાતિ પ્રથા, આ બધા સામે તો એ સતત લડ્યા.
હા, પણ જોશી અહીં એક અઘરો સવાલ પૂછે છે. એ કહે છે કે નર્મદ જે સમસ્યાઓ સામે લડ્યા, વહેમ, નિરક્ષરતા, ગરીબી કે પેલું શેર સટ્ટાનો જુગાર, શું એ બધું આજે સાવ જોતું રહ્યું છે?
કદાચ નહીં.
હા, કદાચ સ્વરૂપ બદલાયું હશે, પણ શોષણ છે, અજ્ઞાન છે, આર્થિક અસમાનતા, આ બધું તો આજે પણ છે જ ને.
તો પછી જોશીનો સવાલ એ છે કે આપણે નર્મદના જમાનાથી ખરેખર કેટલા આગળ વધ્યા છીએ?
જુઓ, ટેકનોલોજીની રીતે, આપણી રહેણીકરણીની રીતે તો આપણે ઘણો લાંબો પંથ કાપ્યો છે. લેખમાં કહ્યું છે એમ, યંત્રયુગ પણ હવે જૂનો લાગે, માણસ ચંદ્ર પર, મંગળ પર પહોંચી ગયો.
હા, એ તો છે.
પણ સુરેશ જોશી ઇશારો કરે છે કે માણસની અંદરની જે પેલી જડતા છે, ડર છે, બીજા પર આધાર રાખવાની વૃત્તિ, એ કદાચ એટલી બધી નથી બદલાઈ. અને આ સંદર્ભમાં લેખનું એક વાક્ય બહુ વિચારવા જેવું છે. કદાચ દરેક જમાનાને એના આગવા નર્મદની અપેક્ષા રહેતી હશે.
એટલે કે દરેક યુગને પોતાના નર્મદની જરૂર પડે.
હા, કદાચ એવું જ. દરેક યુગમાં જે અન્યાય હોય, રૂઢિચુસ્તતા હોય, જડતા હોય, એની સામે કોઈક અવાજ ઉઠાવનાર, લોકોને જગાડનાર, પ્રશ્નો પૂછનાર, એવા કોઈક નર્મદ જેવા માણસની જરૂર રહેતી જ હશે.
લેખમાં એક બીજો પણ બહુ મહત્વનો મુદ્દો છે જે સાહિત્યના અભ્યાસમાં વારંવાર આવે છે.
કયો મુદ્દો?
એ કે નર્મદનું વ્યક્તિત્વ એટલું બધું દમદાર હતું, લડાયક હતું, ઐતિહાસિક રીતે એમનું મહત્વ એટલું બધું છે, તો શું એમની કવિતાનું મૂલ્યાંકન કરતી વખતે આપણે એમના વ્યક્તિત્વથી થોડા અંજાઈ જઈએ છીએ?
હા, આ બહુ મોટો પ્રશ્ન છે. શું આપણે એમના ઐતિહાસિક કદને લીધે એમની કવિતાને ખરેખર છે એના કરતાં વધુ સારી માની લઈએ છીએ?
એમ.
હા, આ વિવેચનમાં હંમેશા પડકાર રહે છે. વ્યક્તિ અને કૃતિને સાવ અલગ કરીને જોવો એ કેટલું શક્ય છે અને કેટલું જરૂરી? સુરેશ જોશી અહીં નવલરામ પંડ્યાનું ઉદાહરણ આપે છે.
નવલરામ, નર્મદના સમકાલીન વિવેચક.
હા, જોશી કહે છે કે નવલરામ પણ શરૂઆતમાં નર્મદના વ્યક્તિત્વથી એટલા પ્રભાવિત હતા કે એમની કવિતાની કદાચ થોડી વધુ પડતી પ્રશંસા કરી બેઠા હતા. પણ પછીથી એમણે પોતે જે ભૂલ સુધારી અને વધુ તટસ્થ મૂલ્યાંકન કર્યું.
એટલે સુરેશ જોશીનો કહેવાનો મતલબ એ છે કે નર્મદ યુગ પ્રવર્તક હતા, એ વાત સાચી?
હા, એમાં કોઈ શંકા નથી. ગુજરાતી સાહિત્ય અને સમાજને નવી દિશા આપી. પણ જ્યારે આપણે કવિ તરીકે એમની સિદ્ધિ જોઈએ ત્યારે ફક્ત કળાના માપદંડ જ વાપરવા જોઈએ, એમના ઐતિહાસિક પ્રદાનના નહીં.
બરાબર. હવે એ સમયના સાહિત્ય જગતની વાત કરીએ તો મુખ્યત્વે બે મોટા કવિઓ, નર્મદ અને દલપતરામ.
હા, એ બે ધ્રુવ જેવા હતા.
લેખમાં નર્મદની લોકપ્રિયતાનું એક મસ્ત ચિત્ર છે. કહે છે કે નર્મદ જ્યારે વહાણમાં મુંબઈ આવતા ત્યારે બંદર પર લોકો એમના સ્વાગત માટે ટોળે વળતા.
અરે વાહ, આજે કોઈ કવિ માટે આવું થાય એ વિચારવું પણ મુશ્કેલ છે.
એ જ તો. આ શું બતાવે છે કે ત્યારે કવિ સમાજથી એટલો દૂર નહોતો?
ચોક્કસ. અને કવિની ભૂમિકા પણ ખાલી કવિતા લખવાની નહોતી. સુરેશ જોશી કહે છે એમ સમાજ કવિ પાસે બહુ બધી અપેક્ષા રાખતો.
જેવી કે?
જેમ કે નવી અંગ્રેજી કેળવણીનો પ્રચાર કરવો, સમાજ સુધારા માટે ભાષણો કરવા, ફંડ ઉઘરાવવા, વ્યસન મુક્તિ જેવી ચળવળો ચલાવવી, સ્કૂલ માટે પાઠ્યપુસ્તકો લખવા, આ બધું કવિઓ કરતા હતા.
એટલે દલપતરામ અને નર્મદ બંને આ બધું કરતા હતા.
હા, એટલે આજે જેને આપણે શુદ્ધ કવિતા કહીએ છીએ કે પેલું કલા ખાતર કલા, એનો આગ્રહ રાખવાનો બહુ અવકાશ જ નહોતો. જરૂર હતી સમાજને જગાડનારની, રસ્તો બતાવનાર લોકશિક્ષકની, અને નર્મદે આ કામ ઉપાડી લીધું.
તો આ બધી સામાજિક જવાબદારીઓની અસર એમની કવિતા પર કેવી પડી હશે? શું કવિતા ઘણીવાર ખાલી એક સાધન બનીને રહી ગઈ કોઈ ઉદ્દેશ્ય પૂરો કરવા માટે?
સુરેશ જોશીનો તર્ક કંઈક એવો જ છે. નર્મદ માટે કવિતા એક હથિયાર હતી, સમાજ સુધારણા માટે, દેશપ્રેમ જગાડવા માટે, લોકોને કંઈક શીખવવા માટે. અને એમણે એનો ઉપયોગ કર્યો, ખૂબ પ્રભાવશાળી રીતે કર્યો. પણ આ પ્રક્રિયામાં કવિતાનું પોતાનું જે સૌંદર્ય છે, એની જે કલાત્મકતા છે, એ ક્યારેક કદાચ ગૌણ બની ગઈ. જોશી આને એમની મર્યાદા પણ ગણે છે, પણ સાથે સાથે કહે છે કે એ એમના સમયની માંગ પણ હતી. એ ખાલી કવિ નહોતા, યુગ પુરુષ બનવા માંગતા હતા.
પણ કવિતા રચવા પાછળ એમનો પરિશ્રમ ઓછો નહોતો. લેખમાં લખ્યું છે કે એમણે જૂના સાહિત્ય સ્વરૂપો પર પણ હાથ અજમાવેલો.
હા, જેમ કે મધ્યકાળમાં જે આખ્યાન શૈલી હતી, પદ્યમાં વાર્તા કહેવાની, એમાં રૂકમિણીહરણ લખ્યું. શામળ ભટ્ટની જેમ પદ્ય વાર્તા લખવાનો પ્રયત્ન કર્યો, વજે સંચાણબા.
અને પશ્ચિમના સાહિત્યમાંથી પણ પ્રેરણા લેવાનો પ્રયાસ કર્યો હશે ને?
હા, જે થોડો ઘણો પરિચય થયેલો એમાંથી નવા વિષયો, નવી શૈલી અપનાવવાનો પ્રયાસ કર્યો. અને એમની નિખાલસતા તો ગજબની. જોકે જોશી થોડી ટકોર પણ કરે છે કે ક્યારેક એ નિખાલસતા કલા જ દેખાડો પણ હોય
એમ.
હા, બની શકે. પણ અહીં સુરેશ જોશી પરિશ્રમ અને સાધના વચ્ચેનો એક બહુ મહત્વનો ભેદ પાડે છે.
પરિશ્રમ અને સાધના.
હા, નર્મદમાં પરિશ્રમ કરવાની ધગશ હતી. સતત કંઈક નવું કરવાનું, લખવાનું, પ્રવૃત્ત રહેવાની વૃત્તિ હતી. પણ કળા માટે જે એકાગ્રતા જોઈએ, શાંત ચિંતન જોઈએ, ઊંડાણ જોઈએ, જેને આપણે સાધના કહી શકીએ, એનો કદાચ અભાવ હતો.
એટલે એમની પ્રકૃતિ થોડી ચંચળ હતી એમ.
હા, ચંચળ, અધીરી, ઝડપથી પ્રભાવિત થાય અને ઝડપથી પ્રતિક્રિયા આપે. જોશીના મતે નર્મદ કવિતાને મોટે ભાગે લાગણીનો એક તત્કાલ ઉભરો માનતા હતા.
પણ એ ઉભરાને પછી શાંતિથી ઘડવું પડે ને?
બસ એ જ. એ ઉભરાને શાંતિથી અનુભવી, એના પર વિચારી, એને કલાત્મક રૂપ આપવા માટે જે ધીરજ જોઈએ, તે કદાચ એમનામાં ઓછી હતી.
પણ શું નર્મદ પોતે આ વાત જાણતા હતા? લેખમાં નર્મ કવિતાના પ્રારંભનું એક અવતરણ છે.
હા, એમાં નર્મદ પોતે જ પોતાની કવિતાને નર્મ શર્મ સૂચક કહે છે, એટલે કે આનંદ અને શ્રમ બંને બતાવનારી, અને શૃંગાર અને શાંત રસ સિદ્ધ કરવાની ઈચ્છા પણ બતાવે છે.
પણ પછી જાણે પોતાની મર્યાદા પણ સ્વીકારતા હોય એવું લાગે છે.
બરાબર. એ પોતે જ શું કહે છે? વિરસ વિકટ મુજ કવન છે, ગ્રીષ્મ તણું એ ઘાસ. મારી કવિતા રસ વગરની છે, વિકટ છે, ઉનાળાના સૂકા ઘાસ જેવી.
અને કારણ શું આપે છે?
કારણ પણ પોતે જ આપે છે. વ્યગ્ર ચિત્તથી કાવ્ય ગીધ તેથી તે બેહાલ. પોતે જ સ્વીકારે છે કે વ્યગ્ર અશાંત મનથી કવિતા લખી છે એટલે એની હાલત સારી નથી. સુરેશ જોશી અહીં નોંધે છે કે વ્યગ્રતા કે સંઘર્ષ પોતે તો ઉત્તમ કવિતાનો વિષય બની શકે છે, પણ એ કવિતા વ્યગ્ર અવસ્થામાં ઉતાવળમાં ન લખાય.
એટલે અનુભવ અને સર્જન વચ્ચે થોડું અંતર જોઈએ.
હા, કલા માટે અનુભવથી થોડું અંતર રાખીને શાંતિથી એને જોવું, સમજવું અને પછી એને શબ્દરૂપ આપવું જરૂરી છે, જેને વિવેચકો તાટસ્થ્ય, ડિટેચમેન્ટ કહે છે. જોશી માને છે કે નર્મદના સ્વભાવમાં આ તાટસ્થ્ય ઓછું હતું.
હવે એમના વિષયો પર આવીએ. શરૂઆતમાં તો સમાજ સુધારા પર મુખ્ય ભાર રહ્યો.
હા, એ મુખ્ય હતું. લેખમાં એક મજાનો પ્રસંગ છે. નર્મદને વામન પંડિતનું મરાઠી ગોપી કાવ્ય બહુ ગમ્યું. એના જેવું લખવાની ઈચ્છા થઈ,
પણ પૈસા નહોતા.
હા, પુસ્તક ખરીદવાના પૈસા નહોતા. મિત્ર પાસેથી ઉછીના લઈને ખરીદ્યું અને એમાંથી લલિત છંદ શીખી લીધો. આ નાનકડો પ્રસંગ પણ એમની શીખવાની ધગસ બતાવે છે.
સાચી વાત છે. બીજું કોઈ ઉદાહરણ?
પેલું શ્રીમંતને પરમાર્થ વિશે શિક્ષા કાવ્ય. એમાં ગરીબોના બારે માસનું વર્ણન છે. સુરેશ જોશી એને અર્વાચીન ગુજરાતી કવિતાનું કદાચ પહેલું દલિત પીડિત કાવ્ય કહે છે.
દલિત પીડિત એ સમયમાં?
હા, એટલે આજના અર્થમાં નહીં કદાચ, પણ ગરીબ, શોષિત, પીડિત વર્ગના અર્થમાં. ભલે એનો હેતુ શેઠિયાઓને દાન કરવા પ્રેરવાનો હોય, પણ એમાં ગરીબો માટે નર્મદની સાચી લાગણી દેખાય છે.
અને પેલો 1857 વાળો પ્રસંગ?
હા, 1857ના બળવા પછી જ્યારે અંગ્રેજ સૈનિકોની વિધવાઓ માટે ફંડ ઉઘરાવવાતું હતું, ત્યારે નર્મદે આપણા દેશના જે કાયમી ગરીબો હતા, નિરાશ્રિતો હતા, એમને યાદ કરીને પેલા અંગ્રેજોની ખુશામત કરનારા શેઠિયાઓને જાહેરમાં ખખડાવ્યા હતા.
પેલી કડીઓ ટાઉન હોલમાં ભૂપને જોઈ સટોસટ કરો સહુ સોઈ.
એવા દિશો હીણા તમે શેઠો, કેવી ધરદાર ભાષા, આખા બોલા હતા.
ખરેખર ભાષામાં તાકાત તો હતી, પણ શું એમાં અખા જેવી માર્મિકતા હતી?
જોશી નોંધે છે કે અખાનું હાસ્ય વધુ સૂક્ષ્મ, વધુ વેધક હતું. નર્મદનો વિરોધ ઘણીવાર સીધો સટ, સ્પષ્ટ, પણ ક્યારેક કદાચ થોડો ઉપરછલ્લો લાગે. સુરેશ જોશીનો મત એવો છે કે નર્મદે વિષયો તો ઘણા લીધા, સમાજ સુધાર, દેશપ્રેમ, પ્રકૃતિ, પ્રેમ, શૌર્ય, ઇતિહાસ, પણ દરેક વિષયને કાવ્યમાં એટલી જ સફળતાથી ઢાળી શક્યા નથી.
એટલે કે વિષય નવો હોય પણ કાવ્યાત્મક રજૂઆત કદાચ કાચી રહી જાય.
હા, કંઈક એવું. દાખલા તરીકે વિધવા વિવાહ પરની રચનાઓ, એમાં નિખાલસતા છે, હિંમત છે, પણ કાવ્ય તરીકે થોડી પાંખી, પ્રચાર જેવી વધુ લાગે. આવેશ છે પણ કલાત્મક સંયમ ઓછો છે, એવું જોશીનું માનવું છે.
એ તો પદ્યમાં દલીલો પણ કરતા હતા ને, શાસ્ત્રાર્થ જેવું.
હા, અને પુનર્વિવાહ વખતે ગાવા માટે ગીતો પણ રચી કાઢ્યા. અને પેલી વાત પણ સ્વીકારે છે કે સુધારાના વિચારો અંગ્રેજી રાજ અને શિક્ષણથી આવ્યા, એ માટે અંગ્રેજોનો આભાર પણ માને છે. ખરે અવતર્યા અંગ્રેજ સુધારવાજો.
પ્રકૃતિ વર્ણનમાં પણ એમણે પહેલ કરી એમ લેખમાં છે.
હા, પહેલાના સાહિત્યમાં જેમ કે આખ્યાનોમાં પ્રકૃતિનું વર્ણન આવતું, પણ એ મુખ્યત્વે પાત્રોની લાગણીઓને ઉશ્કેરવા માટે આવતું, જેને ઉદ્દીપન વિભાવ કહેવાય.
અને નર્મદે શું કર્યું?
એમણે પ્રકૃતિને જ મુખ્ય વિષય બનાવીને ઋતુવર્ણન, વનવર્ણન જેવા કાવ્યો લખ્યા. જોશી નોંધે છે કે નર્મદ પોતે દાવો કરતા કે એમનું ઋતુવર્ણન કાલિદાસના ઋતુસંહાર કે ટોમ્સનના સીઝન્સ કરતાં જુદું અને મૌલિક છે.
ઓહો, ખાલી કવિતા જ નહોતા લખતા, કવિતા વિશે વિચારતા પણ હતા.
બિલકુલ, અલંકારો વિશે પણ એમના પોતાના મંતવ્યો હતા. સંસ્કૃત પરંપરાને ક્યારેક સ્વચ્છંદી કહી દેતા અને પોતાની જ કવિતા પર ટીકા લખીને વાચ્યાર્થ એટલે કે સીધો અર્થ અને ધ્વનિઅર્થ એટલે કે સૂચિત અર્થ એનો ભેદ સમજાવવાનો પ્રયત્ન કર્યો.
ધ્વનિઅર્થ માટે કયો શબ્દ વાપર્યો હતો?
રસવ્યંજના. સુરેશ જોશીના મતે આ શબ્દ કદાચ ગુજરાતી વિવેચનમાં નર્મદે પહેલો વાપર્યો હશે. જોકે રસનો અર્થ એ બહુ સાદો કરતા, મજા પડવી, અને કવિતામાં કલ્પનાશક્તિ કરતા તર્કશક્તિ પર વધુ ભાર મૂકતા. આ એમની વિચારસરણીની એક મર્યાદા પણ કહેવાય.
લેખમાં પેલી ચંદાવાળી વાત પણ રસપ્રદ છે.
હા, કે કવિ નરસિંહરાવ દિવેટિયા, જે પછી ચંદા પરની કવિતાઓ માટે જાણીતા થયા, એમના પહેલા નર્મદે ચંદા શબ્દ વાપર્યો હતો. અને નર્મદની પ્રેમચંદાની બલિહારી રે, જેવી પંક્તિઓમાં પ્રેમ અને અદ્વૈત ભાવનું નિરૂપણ મળે છે, જેમાં થોડી દયારામની અસર દેખાય છે.
પણ કબીર વિશેનો એમનો મત થોડો વિચિત્ર લાગે છે.
હા, એમને કબીરના પદો ગમતા, પણ એમને એ ખાલી ધર્મ કે ભક્તિના જ લાગતા. જોશી નિર્દેશ કરે છે કે નર્મદેને થતું કે કબીરે જો રાજનીતિ અને દેશાભિમાન પર લખ્યું હોત તો દેશને વધુ ફાયદો થાત.
ઓહ, એટલે ફરી પાછી પેલી ઉપયોગિતાવાદી દ્રષ્ટિ આવી.
બરાબર. નર્મદ માટે સાહિત્યનો મુખ્ય હેતુ સામાજિક જાગૃતિ અને રાષ્ટ્રીય ઉન્નતિ હતું. કલાત્મકતા કરતાં એની સામાજિક ઉપયોગિતા વધુ મહત્વની લાગતી હતી.
નર્મદની એક મોટી ઈચ્છા અધૂરી રહી ગઈ હતી, મહાકાવ્ય લખવાની.
હા, એમને બહુ તીવ્ર ઈચ્છા હતી કે ગુજરાતીમાં એક સારું મહાકાવ્ય રચાય. અને સુરેશ જોશી કહે છે કે એમને એની સૈદ્ધાંતિક સમજ પણ હતી.
એટલે કે મહાકાવ્ય માટે શું જોઈએ એ ખબર હતી.
હા, જેમ કે શાંતિ, એકાગ્રતા જોઈએ, કોઈ યોગ્ય ઐતિહાસિક કથા કે વીર નાયક જોઈએ. આખું કાવ્ય એક જ છંદમાં લખાવવું જોઈએ અને ભાષામાં શક્તિ અને ગૌરવ હોવા જોઈએ. આ માટે એમણે પોતે વીરવૃત્ત નામનો એક નવો છંદ પણ બનાવ્યો હતો.
અરે વાહ. અને મિલ્ટન બાયરનના અનુવાદનો પણ વિચાર હતો?
હા, એ પણ વિચાર્યું હતું, પણ આ બધી મોટી યોજનાઓ પાર ન પડી. કદાચ એમનો અધીરો સ્વભાવ, જીવનની બીજી પ્રવૃત્તિઓ, એ બધું આડે આવ્યું હશે.
પણ પેલું કુમુદચંદ્ર પ્રેમપત્રિકા લખ્યું ને, એ કંઈક અનોખું હતું.
હા, એની રચના જ વિચિત્ર છે. પદ્યમાં લખેલા પત્રો છે અને વચ્ચે કવિ પોતે ગદ્યમાં સમજૂતી આપે છે. નાયિકા વિધવા રાજકન્યા છે.
અને સુરેશ જોશી માને છે કે આની અસર ગોવર્ધન રામ પર પડી હોય.
હા, એવું એક અનુમાન કરે છે, કારણ કે સરસ્વતી ચંદ્રમાં પણ પત્રશૈલી અને ગદ્ય પદ્યનું મિશ્રણ છે. કદાચ પ્રેરણા મળી હોય.
સાહિત્યમાં નીતિ અનીતિના નિરૂપણ વિશે નર્મદના વિચારો પણ જોશીને આધુનિક લાગે છે.
હા, કારણ કે એ જ જમાનામાં તો મોટાભાગે સારા સારા આદર્શ પાત્રો જ બતાવવામાં આવતા. પણ નર્મદ માનતા હતા કે પાત્રનું વાસ્તવિક ચિત્રણ થવું જોઈએ, માત્ર ખૂબીઓ નહીં, ખામીઓ પણ બતાવવી જોઈએ. એમના શબ્દોમાં, ખૂબી કરતા ડાઘ વધારે બતાવવા.
અને પેલું સંભવિતતાવાળો.
હા, એ પણ. નર્મદ માનતા કે સાહિત્યમાં એવું જ બતાવવું જોઈએ જે વાસ્તવિક જીવનમાં બની શકે તેવું હોય, સંભવિત હોય, ખાલી કાલ્પનિક ઉડાન નહીં. જોશી અહીં એરિસ્ટોટલના પ્રોબેબલ અને પોસિબલના ખ્યાલ સાથે સરખાવે છે અને કહે છે કે નર્મદમાં આ ભેદ પારખવાની સૂઝ હતી.
એટલે નર્મદ માત્ર આવેશવાળા સુધારક કે કવિ જ નહોતા, એમની સાહિત્યની સમજ પણ વિકસી રહી હતી.
ચોક્કસ, તેઓ સાહિત્યના સ્વરૂપ, હેતુ, શક્યતાઓ વિશે ગંભીરતાથી વિચારતા હતા.
તો આ બધી ચર્ચા પછી સુરેશ જોશીનું અંતિમ મૂલ્યાંકન શું છે? છેલ્લે શું તારણ કાઢે છે લેખક?
જોશીનો નિષ્કર્ષ એ છે કે નર્મદની સમજ અને શક્તિઓ વધી રહી હતી, પણ એમની ઉતાવળ, એમનો સતત કંઈક કરવાનો ઉત્સાહ એમને ક્યારેય સ્થિર થઈને ઊંડાણથી સાધના કરવા દેતો નહોતો. એ ઠરેલ નહોતા.
એટલે સંઘર્ષ ઘણો કર્યો પણ.
હા, સંઘર્ષ પુષ્કળ અનુભવ્યો, મથામણ ખૂબ કરી. પણ જોશીના મતે ઉત્તમ કલા માટે બે વસ્તુ જોઈએ. એક, અનુભવ સાથે ઊંડું તાદાત્મ્ય, અને બીજું, એ અનુભવને કલાનું રૂપ આપવા માટે જરૂરી તાટસ્થ્ય.
અને નર્મદમાં આ તાટસ્થ્ય ઓછું હતું.
હા, કદાચ તેઓ અનુભવ સાથે એટલા જોરથી અથડાતા કે એનાથી દૂર રહીને એને કલામાં ઢાળવા માટે જે શાંતિ, જે સંયમ જોઈએ, એ કેળવી શક્યા નહીં. એટલે એમના અનુભવનો સંઘર્ષ પૂરેપૂરો ઉત્તમ કળા ન બની શક્યો. એમની કવિતામાં કલાત્મક ઊંચાઈ કે સૂક્ષ્મતા કદાચ ઓછી મળે.
પણ આટલી ટીકા પછી પણ લેખક નર્મદના મહત્વને તો સ્વીકારે છે ને?
હા હા, ચોક્કસપણે. સુરેશ જોશી બહુ સ્પષ્ટ કહે છે કે ભલે કવિ તરીકે એમની કલાત્મક સિદ્ધિમાં મર્યાદા હોય, પણ એમનું ઐતિહાસિક મહત્વ અનન્ય છે. એ ગુજરાતી સાહિત્ય અને સમાજના ઇતિહાસમાં પથપ્રદર્શક હતા, પાયોનિયર હતા.
કયા કયા ક્ષેત્રોમાં?
સમાજ સુધાર હોય, દેશપ્રેમ જગાડવાનો હોય, ગુજરાતી ગદ્યનો વિકાસ હોય, પદ્યમાં નવા વિષયો લાવવાના હોય, નવા સ્વરૂપોના પ્રયોગ હોય, આવા અનેક ક્ષેત્રોમાં પહેલું હિંમતભર્યું પગલું ભરનાર તરીકે નર્મદ હંમેશા યાદ રહેશે. એમને રસ્તો બનાવ્યો જેના પર પછી બીજા ચાલ્યા.
એમની સરખામણી બીજા કોઈ સાથે ન થઈ શકે
આ સંદર્ભમાં તો નહીં જ.
અને એમની આત્મકથા મારી હકીકત વિશે શું કહે છો?
મારી હકીકતને જોશી નર્મદની પાછળની કૃતિઓમાં સૌથી મહત્વની ગણે છે. એ એમની નિખાલસતા, પ્રામાણિકતા અને પોતાની જાતને પણ વગર આડંબરે તપાસવાની વૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. શીર્ષક જ જુઓ ને, મારી હકીકત. કોઈ બચાવ નહીં, બસ જે છે તે. આ કૃતિ એમના ગદ્યની તાકાત પણ બતાવશે.
તો સુરેશ જોશીના આ વિશ્લેષણ પછી આપણે નર્મદ વિશે શું કહી શકીએ? એક બાજુ એમનું જોરાવર વ્યક્તિત્વ, સુધારા અને દેશપ્રેમ માટેની ધગસ, પહેલ કરવાની હિંમત,
અને બીજી બાજુ એમની કવિતાની કલાત્મક મર્યાદાઓ, અધિરાઈ, કદાચ થોડી ઉપરછલ્લી વિચારસરણી.
આ બંને પાસાને સાથે રાખીને નર્મદનું સાચું મૂલ્યાંકન કરવું પડે.
બરાબર. સુરેશ જોશીનો લેખ આપણને એ જ શીખવે છે કે કોઈ પણ મોટા ગજાના માણસનું મૂલ્યાંકન ખાલી સારું સારું કે ખાલી ખરાબ ખરાબ એમ ન થઈ શકે. નર્મદ એમના સમયની નીપજ પણ હતા અને એમના સમયથી આગળ પણ હતા. એમની સિદ્ધિઓ અને મર્યાદાઓ બંને એમના વ્યક્તિત્વ અને યુગ સાથે જોડાયેલી છે.
એટલે એમને સમજવા માટે એમના સમયને પણ સમજવો પડે.
હા, અને એમની કૃતિઓને ખાલી આજના માપદંડથી નહીં પણ એમના સમયના સંદર્ભો પણ જોવી પડે.
અને અંતે પેલો મૂળ પ્રશ્ન જે સુરેશ જોશીએ શરૂઆતમાં પૂછ્યો હતો, શું દરેક જમાનાને એના આગવા નર્મદની અપેક્ષા રહેતી હશે?
જો આપણે નર્મદને ખાલી એક વ્યક્તિ તરીકે ન જોઈએ પણ એક વૃત્તિ તરીકે જોઈએ, જડતા સામે લડવાની હિંમત, અન્યાય સામે બોલવાનો જુસ્સો, પરિવર્તન માટેની અધિરાઈ, તો કદાચ જવાબ હામાં આવે.
કદાચ
કદાચ દરેક યુગના પોતાના પડકાર હોય, પોતાની જડતા હોય, અને કદાચ દરેક યુગને એવા લોકોની જરૂર હોય જે સ્થિતિને પડકારે, જે કડવું સત્ય બોલે, જે લોકોને વિચારતા કરે, ભલે એમની રીત થોડી ઉતાળવરી કે અણઘડ લાગે.
એટલે નર્મદના જીવન અને કવનમાંથી, એમની સફળતા અને નિષ્ફળતા બંનેમાંથી આજે પણ કંઈક શીખવાનું મળે છે.
હા, એ જ એમની ખરી પ્રસ્તુતતા છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.